તારીખ 7/7/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 244 અને 245 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 173
સ્વરૂપની ભ્રાંતિ મટી નથી ત્યાં સુધી એ બધું નિષ્ફળ છે અથવા આત્માના કલ્યાણમાં એનું કોઈ કારણ નથી કોઈ ઉપાય નથી અને મુખ્ય રોગ ઊભો છે એ રોગ ટળ્યો નથી એ બહુ મોટી વાત છે એના ઉપર ધ્યાન દોર્યું છે ફરી ફરીને એના ઉપર ધ્યાન દોર્યું છે તે મિથ્યા ભ્રાંતિ કેમ છેદાય એની ભયંકરતા ભાસીને એ ભ્રાંતિ કેમ છેદાય એ ભ્રાંતિનો નાશ કેમ થાય પોતાના મૂળ સ્વરૂપનો શ્રદ્ધાને જ્ઞાન કેમ થાય એ એક જ વિષય ઉપર બુદ્ધિશક્તિ લગાવવી જોઈએ એક જ વિષયની ચિંતા રહેવી જોઈએ એ એક જ પ્રશ્નનું નિવારણ થાય એના ઉપર જ એને બધી શક્તિ લગાવવી જોઈએ એમ કેવું છે શ્રીમદજી કહે છે એના માટે દ્રઢ થઈને જીવ્યા વિના માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થવું સંભવિત નથી એટલી વાત કરી છે એની કેટલી દરકાર આવે કે જ્યાં સુધી આત્મભ્રાંતિ ન મટે ત્યાં સુધી ક્યાંય એને ચેન પડે નહીં કે અરે એ જન્મ મરણનું કારણ ઊભું છે અને આયુષ્ય વ્યતીત થતું જાય છે કિંમતી સમય ચાલ્યો જાય છે અને જે કામ કરવું છે હજી થયું નથી તો એને એનું ઘણું દુઃખ લાગે એના ઉપર ઘણું વજન છે ગુરુદેવશ્રીના સર્વ પ્રવચનોમાં આ વિષય ઉપર જ વજન છે બીજું કાંઈ કરશે તો એથી એને આમાં શું ફેર પડશે એના ઉપર સીધો સવાલ છે ભ્રાંતિ એટલે ભ્રમથી કલ્પના અને એ પરિસ્થિતિ એ છે કે વર્તમાન જે કર્મજનિત અવસ્થા છે મનુષ્યપણું અને મનુષ્યપણાના કારણે મનુષ્યોચિત જે પરિણામ થાય છે એ બધા પરિણામમાં એવો જ પોતે છે એવો જે એને અનુભવ છે એ અનુભવને કારણે એની ભ્રાંતિ છેદાતી નથી એમને એમ ચાલુ રહે છે જેવી જેવી કર્મની અવસ્થા આવે છે બસ એવો હું છું એમને એમ ચાલુ રહે છે દર્શન બહુ છે બહુ તીવ્ર છે જેને ખબર નથી કે હું ભગવાન છું એમ સાંભળ્યું નથી એવી વાત જેના સમજણ ઉપર આવી નથી એને તો એનો વિચાર આવવો પણ મુશ્કેલ છે પણ જેને ફરી ફરીને કહ્યું વારંવાર કહ્યું છતાં પણ પોતે પોતાની ભ્રાંતિ ચાલતી અવસ્થા રૂપ પોતાનો અનુભવ એ ન છોડે એનું કારણ એને ત્યાં મોહ ઘણો છે જે ચાલતી અવસ્થામાં હુંપણું થાય છે એનો મોહ ઘણો છે ત્યાં ઘણી અધિકારી માની છે એને સર્વસ્વ માન્યું છે બીજી રીતે કહીએ તો ઉદયમાન પરિસ્થિતિને સર્વસ્વ માન્યું છે આમ છે એ પણ ભ્રાંતિ વશે છે ને ગજબની ભ્રાંતિ છે ભ્રાંતિ ગજબની છે મોહ વિનાનું સ્વરૂપ છે, નિર્મોહી સ્વરૂપ છે આત્મા. અને ચાલતી મોહની અવસ્થાથી દૂર જઈને એનું અવલંબન લઈએ, આ અવલંબન છોડીને, ચાલતી અવસ્થાનું અવલંબન છોડીને જે સ્વભાવ છે એનું અવલંબન લઈએ, તો એ ભ્રાંતિ મટે. એટલે તો એનું દુઃખ લાગવું જોઈએ, એમાં અનંતી આકુલતા છે, એ આકુલતાનું દુઃખ લાગવું જોઈએ. કેમ કે એ એક સર્વસાધારણ પરિસ્થિતિ છે કે જીવને દુઃખ લાગે તો ત્યાંથી ખસે, દુઃખ લાગે તો દુઃખના મટાડવાનો ઉપાય કરે, પણ દુઃખ જ ન લાગે તો કોઈ રીતે એને મટાડવાનો ઉપાય જીવ કરે નહીં. આ એનો સ્વભાવ છે. દુઃખ લાગ્યા વગર દુઃખના મટાડવાનો ઉપાય કરવો એ જીવના સ્વભાવની બહારની વાત છે, એમ છે ખરેખર. એટલે સિદ્ધ સ્વભાવનું ગ્રહણ ન થાય, આનંદનો સાગર છે, પણ હવે અહીંયા કઈ છાંટલ ન દેખાય તો એને ચાલતી અવસ્થામાં દુઃખ તો વિદ્યમાન છે, પ્રગટ છે, અંદર તો શક્તિરૂપ સ્વરૂપ છે, એટલે સંભવ છે કે એને ગ્રહણ ન થાય. પણ જે વ્યક્તિરૂપ દુઃખ છે એ પણ ગ્રહણ ન થાય તો દુઃખથી છૂટવાનો ઉપાય કેવી રીતે કરે, ખસવાનો ઉપાય કેવી રીતે કરે? ને આ પણ દર્શન મોહનું આવરણ છે કે દુઃખ એને દુઃખરૂપે ભાસતું નથી, લાગતું નથી. એટલે આમને આમ અનંતકાળ જાય છે. તો પણ જેને પોતાના સ્વરૂપની ભ્રાંતિ મટાડવાનો દ્રઢ નિર્ણય છે, દ્રઢ નિશ્ચય છે, એકમાત્ર લક્ષ્ય છે, એને એ કાર્ય થવું સહેલું છે, સુગમ છે, જરા પણ અસંભવિત ને અશક્ય નથી. પણ એને એક નિશ્ચય કરવો જોઈએ કે આટલું તો કરી શકું છે, આ તો કરવું જ છે, મારી ભ્રાંતિ, હું જ મારા વિશે મારી ભ્રાંતિમાં. લોકો મને તો ડાયો કહે છે, બુદ્ધિમાન કહે છે, વિચારવાન કહે છે, અને મને મારા સ્વરૂપની વિશે ભ્રાંતિ, એના જેવી બીજી કઈ મૂર્ખતા હોઈ શકે? બીજી મોટી મૂર્ખતા, આથી મોટી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે? ભલે લોકો મને વિચારવાન કહે, ડાયો કહે, સમજદાર કહે, પણ મારું જ સ્વરૂપ હું ન સમજું કે ન સ્વીકારું તો એથી મોટામાં મોટી ભૂલ કઈ હોય? એથી મોટો અવિવેક કયો હોય? એથી બધી એથી મોટી મૂર્ખતા કઈ હોય? બસ આમ સીધું વિચારવા જેવું.
જગતમાં એવો હિસાબ તો કોઈ કરતું જ નથી. જગતમાં આવો હિસાબ તો કોઈ કરતું જ નથી.
સામાન્ય રીતે તો જગતમાં નહીં કરે, પણ જેના સમજણ ઉપર એ વાત લાવવામાં આવી છે એને પોતે પોતાનો વિચાર કરવાનો છે કે મારી ભ્રાંતિ, એનું ફળ અનંત જન્મ મરણ, એનું ફળ અનંત દુઃખ, આ તો કોઈ રીતે રાખી શકાય નહીં, એને મટાડે જ છૂટકો, મટાડવું જ જોઈએ, ગમે તેમ કરીને મટાડવું જોઈએ, મરણીયો પ્રયાસ કરીને મટાડવું જોઈએ, અથવા પોતાની સર્વશક્તિથી, જેટલી શક્તિ છે એ સર્વશક્તિથી આ એક કામ પાછળ લાગી જવું જોઈએ, બધા જ કામ ગૌણ કરીને આ એક કામ પાછળ લાગી જવું જોઈએ, એવું જ્યાં સુધી ન ભાસે, ન લાગે, એવી કિંમત ન આવે ત્યાં સુધી સાચી દિશામાં જીવ કાર્યરત થતો નથી, પોતાની શક્તિનો ઉપયોગ કરતો નથી, એવું બને છે. એક વાર તો આખા જગતને લાત મારી દે, જગત ઈષ્ટ નહીં આત્મથી, મારા આત્માથી આ જગતમાં કોઈ દ્રવ, કોઈ ભાવ મને ઈષ્ટ નથી, આવું મોટું નુકસાન કોઈ રીતે સહન થાય એવું નથી, એવું લાગવું જોઈએ. તો એની શક્તિનો ઉપયોગ કરે યથાસ્થાનમાં, યથાયોગ્ય દિશામાં, નહીતર દર્શન મોહને વશ બીજી મુખ્યતા, અન્ય દ્રવ્ય ભાવની મુખ્યતા તળવી સહેલી નથી અથવા સહેલાઈથી ટળતી નથી. શ્રી ગુરુએ જેવો આત્મ સ્વભાવ કહ્યો તેવો સમજવો. જેવો આત્મ સ્વભાવ વારંવાર શ્રી ગુરુ કહેવા ધારે છે, કહી રહ્યા છે, સતત કહે છે, નિરંતર કહે છે એમ છે. ખરેખર ભલે બોલતા હોય એની સમય મર્યાદા હોય, પણ પોતાને એમ લાગે કે નિરંતર મને આ જ કહેવામાં આવે છે. 38મી ગાથા લીધી છે ને, વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા, જેને રાગમાં રાગ પ્રત્યે વિરક્તિ છે, રાગમાં જેને રસ નથી એવા વિરક્ત ગુરુ છે, એનાથી સમજાવવામાં નિરંતર સમજાવે છે. ગાથા એ ચાલી છે. આત્મા જ્ઞાન દર્શન સ્વભાવી છે. હું એક શુદ્ધ સ્વરૂપી જ્ઞાન દર્શન મય ખરે એવું આત્મા સમજાવે છે, એવો સ્વભાવ સમજાવે છે. તેવો સમજવો તથા તેનો વિચાર અને ધ્યાન કરવું, તેનો વિચાર કરવો, તેની ઓળખાણ કરવી, તેનું ધ્યાન એટલે અવલંબન કરવું, તે જ ભાવરોગ ટાળવાનો ઉપાય છે. મિથ્યા ભ્રાંતિરૂપી ભાવરોગ છે એ ટાળવાનો ઉપાય સમજણ કરવી એ છે. પહેલામાં પહેલી વાત સમજણ કરવી એ છે. યથાર્થ સમજણ કરીને એનો નિર્ણય નિશ્ચય કરવો તે છે. એનો નિશ્ચય થતાં મહિમા અને પુરુષાર્થથી એનું ધ્યાન અને અવલંબન એકાગ્રતા થાય એ છે, ત્યારે એ ભાવરોગ ટળે છે. આ એનો ઉપાય છે. આ સિવાય કોઈ બીજા ઉપાયથી અથવા ઉપાયાંતરથી આ જન્મ મરણનો આત્મભ્રાંતિનો રોગ ટળતો નથી. આત્મસિદ્ધિમાં એવી શૈલી શ્રીમદજી, આત્મભ્રાંતિ સમરોગ નહીં સદગુરુ વૈર સુજાન, ગુરુ આજ્ઞા સમ પચ્ય નહીં વિચાર ઔષધ ધ્યાન. વિચાર અને ધ્યાન બે લીધું ને અહીંયા, વિચાર અને ધ્યાન શબ્દ વાપરો છો, ત્યાં ઔષધમાં વિચાર અને ધ્યાન બે વાત લીધી. જ્ઞાન અને એકાગ્ર થવું, ઓળખી અને એકાગ્ર થવું. વિચારમાં જ્ઞાન લેવું, ઓળખી અને એકાગ્ર થવું, ધ્યાન એટલે એકાગ્ર થવું.
ઔષધ છે રોગ ઘટાડવાનો,
એ ઉપાય છે, એ ઔષધ છે. અને એ પોતાની કલ્પનાએ નહીં પણ ગુરુ આજ્ઞાએ, જ્ઞાની જે રીતે કહે છે તે રીતે. પથ્યમાં બે પ્રકાર કહેશે કે આ નહીં લેવું ને આ લેવું, એમ પથ્ય છે. એમ આખા સંસારને ગૌણ કરવો, આખો સંસાર એટલે એનો ઉદય છે જ એનો આખો સંસાર છે. ઉદયને ગૌણ કરવો અને પોતાના સ્વરૂપને મુખ્ય કરવો, બસ એ એનું પથ્ય છે. પછી નાની મોટી વાત આવે છે કે સ્વાધ્યાય કરવો, સત્સંગ કરવો, સત્પુરુષના શરણમાં જવું, પાત્રતા કેળવવી, એ બધા એના પેટા પહેરમાં આવે. એ પથ્ય છે, ગુરુ આજ્ઞાનો એ પથ્ય છે. શ્રી ગુરુએ જેવો આત્મ સ્વભાવ કહ્યો છે તેવો સમજવો. જેટલા મહિમાથી આત્મ સ્વભાવ દર્શાવે છે એ જેટલો એનો મહિમા છે એટલો સમજણમાં એનો મહિમા સમજાય તો એ મહિમાપૂર્વક એને એકાગ્ર થવાનો અવસર આવે, જો મહિમા ન આવે તો એકાગ્ર થવાનો અવસર આવતો નથી. બધો આધાર ઓળખાણ ઉપર છે. ઓળખાણ ન થાય તો મહિમા આવે નહીં, મહિમા આવે નહીં તો પુરુષાર્થ ઉત્પન્ન થઈને એકાગ્રતા ઉત્પન્ન થાય નહીં. ગુરુદેવ શ્રીએ તો બહુ વાતો કરી છે સ્વરૂપના મહિમાની. કોઈ પણ રીતે એને પોતાને મહિમા જાગૃત થાય ઓળખે કે તને તારા સ્વરૂપની શ્રદ્ધા કરવી એમ કહેતા અમને લજ્જા આવે છે, શરમ આવે છે. તને તારા સ્વરૂપની શ્રદ્ધા કરવાનું કેમ? તને તારા સ્વરૂપનું જ્ઞાન કરવાનું કેમ? પુણ્યથી ધર્મ થાય એ વાત તો કરવાની અમારે રહેતી નથી, પણ તારું તને ધ્યાન કરવાનું કહેવું એ પણ અમને લજ્જાસ્પદ લાગે છે. એમાં એવું તો શું કહેવું? માણસને એમ કહેવું પડે કે તું તારું ધ્યાન રાખજે. ધ્યાન કરવું એટલે માણસ પોતાનું ધ્યાન તો રાખે જ, તારું તું ધ્યાન રાખજે એમ કહેવું. આવો તો ગુણવાન, આવો તારો તારામાં જ્ઞાન ભરેલું હોવાથી જ્ઞાનવાન, અને તને એમ કહેવું કે તું તારી શ્રદ્ધા કરજે, તું તારો ધ્યાન રાખજે, આમ કહેતા અમને લજ્જા આવે છે. પરમાત્મા સારા બોલો. અરે ભાઈ સાંભળ સાંભળ, અમે તો આત્માને જોઈને વાત કરીએ છીએ, અંદરથી વાત કરતા નથી. રાગની સામે જોઈને કે આ સાંભળનારા બેઠા છે એની સામે જોઈને વાત કરતા નથી. ગુરુદેવની શૈલી કેવી આવે છે? ભાઈ સાંભળ, અમે તો આત્માને જોઈને વાત કરીએ છીએ. ભગવાન આત્મા સદાય આનંદમય, સદાય વીર્યમય, સદાય શિવમય એવું પરમાત્મ તત્વ છે. એવા આત્માને વિશે દયા દાન આદિ કરવાનું કહેતા તો લજ્જા આવે છે. આત્માને એવો ઉપદેશ આપો કે તું દયા દાન દયા પાળજે ને દાન કરજે, આ તો અમને કહેતા શરમ આવે છે. જે અનંત આનંદમય છે, અનંત જ્ઞાનમય છે, અનંત વીર્યમય છે, અનંત કલ્યાણ સ્વરૂપ છે, એને એમ કરવું કે તું પુણ્યનો રાગ કરજે, તું દયાનો રાગ કરજે, તું દાનનો રાગ કરજે, અમને તો શરમ આવે છે. અરે તું એવડો મોટો પરમાત્મા સ્વરૂપ, સદાય કલ્યાણમય છો, કે તારામાં ધ્યાન કરવાનું કહેતા પણ લજ્જા આવે છે. તું તારું ધ્યાન કરજે એમ કહેતા પણ લજ્જા આવે છે. એવું પણ તને કહેવું પડે કે તું તારું ધ્યાન કરજે, તું તારું જ્ઞાન કરજે, તું તારી શ્રદ્ધા કરજે. તું જળની અને પુણ્યની શ્રદ્ધા નહીં કરતો, પણ તું તારી શ્રદ્ધા કરજે. તને તારી શ્રદ્ધા કરવાનું કહેવું, તને તારું જ્ઞાન કરવાનું કહેવું, આ વાત અમને કાંઈ ઠીક નથી લાગતી. કેવી શૈલી લીધી છે! એ નિયમ સારા દેવા શાસ્ત્રો છે, જેમાં એવો ઉત્કૃષ્ટ બધી વાતો આવી છે. તો કહે છે કે આ દિગંબર સંતોની વાણી તો જુઓ, સંતોની વાણી તો જુઓ, પોતાને મહિમા આવે છે. મારફાડ કરતી ત્રિકાળી ચૈતન્ય તત્વને બતાવે છે એવી વાણી છે. જંગલમાં બેઠા બેઠા આત્માની મસ્તીમાંથી જે શાસ્ત્રો લખાઈ ગયા છે, મારફાડ કરતી ચૈતન્ય તત્વને બતાવે છે એવું ભાષ્યું છે. સ્થાનકવાસીમાં જન્મ થયો છે, પણ દિગંબર શાસ્ત્રો વાંચીને કેવું ભાષ્યું છે! આ શુદ્ધમય ધ્યાન કરવાનું પણ કહેતો નથી, શુદ્ધને એમ કહેતો નથી કે તું આત્માનું ધ્યાન કરજે, શુદ્ધની પર્યાયને કબૂલતો નથી, એ તો સદાય આનંદ સ્વરૂપ શુદ્ધ પરમાત્મા તત્વને સ્વીકારે છે. હા હા ભાઈ, તારી પૂર્ણ પ્રભુની વાત તો જો, એક સમયની પર્યાયની કોઈ મહત્તા નથી, શુદ્ધનયની મહત્તા નથી, અશુદ્ધનયને રાગની શું વાત કરવી. આવી દિગંબર સંતોની વાણી છે, બહુ પોતાની મહિમા આવે. ચૈતન્ય સ્વભાવનો મહિમા કોઈ અચિંત્ય છે, અચિંત્ય દ્રવ્ય છે, અચિંત્ય સ્વભાવ છે, એનો મહિમા પણ કોઈ
અચિંત્ય
છે, અચિંત્ય છે, વિકલ્પાતીત વસ્તુ છે, એનો મહિમા એવો જ આવવો જોઈએ. એમ અંદરથી મહિમા આવે તો સ્વતંત્ર પુરુષાર્થ ઉપડે. ખરેખર તો જે પર્યાય પરલક્ષી છે તેને સ્વલક્ષી કરવી, એમાં મહાન પુરુષાર્થ છે. આ દિશા ફરવી એમાં મહાન પુરુષાર્થ છે. ભાષા ભલે ટૂંકી કરી નાખી કે દ્રવ્ય તરફ વળ, ધ્રુવ તરફ વળ, એમ ભાષા ભલે સંક્ષેપમાં હોય પણ તેમાં પુરુષાર્થ મહાન છે. ભલે શાસ્ત્ર જ્ઞાન કરે, ધારણા જ્ઞાન કરી લે, પણ પર્યાયને સ્વલક્ષમાં વાળવી એ પુરુષાર્થ અનંત છે, મહાન અપૂર્વ પુરુષાર્થ છે. એ મહિમા વિના, લક્ષમાં આત્મા આવે અને એનો મહિમા આવે તો દિશા બદલે, નહીતર દિશા બદલાતી નથી.
પાંચસો એક પાંચસો બે
આ છે 446. શ્રી ગુરુએ જેવો આત્મ સ્વભાવ કહ્યો છે, અચિંતી મહિમાવંત સ્વભાવ કેવો કયો છે? અચિંતી મહિમાવંત, એક એક ગુણના સામર્થ્યનો પાર નહીં અને ગુણની સંખ્યામાં પણ એનો પાર નહીં. ગુરુદેવ કહેતા કે એના ગુણ ગણતા 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 આ છેલ્લો ગુણ છે એમ ક્યાંય આવતું નથી. જેમ આકાશના પ્રદેશો તરફ લંબાતા દ્રષ્ટાંત દેતા આકાશ, કે આ હવે છેલ્લો પ્રદેશ છે, હવે આગળ ક્ષેત્ર સ્વભાવ પૂરો થાય છે, ક્ષેત્ર પૂરું થાય છે, એવું જેમ આકાશને નથી એમ સંખ્યામાં હવે આ ગુણ છેલ્લો, ગણતા ગણતા આ ગુણ છેલ્લો એમ પાર આવતો નથી. એટલા સંખ્યાએ અપાર જેના ગુણ છે અને એક એક ગુણમાં જેની શક્તિનો પાર નથી, જેની શક્તિમાં હદ નથી, એવું અચિંત્ય જેનું સ્વરૂપ છે એવું એને સમજવો, એનું વિચાર અને એનું ધ્યાન કરવું. તે જ ભવરોગ ટળવાનો અથવા ભવરોગનો જે ભાવરોગ છે કારણભૂત, એ ટાળવાનો ઉપાય છે. એ સિવાય કોઈ ઉપાય નથી. પોતાના ભવરહિત તત્વનું, પોતાના ભવરહિત તત્વનું સદ્ધાન, એના ઉપર દ્રષ્ટિ સ્થાપે એટલે શ્રદ્ધાન અને એનું અનુભવન, એ જ ભવરોગ ટળવાનો ઉપાય છે. પહેલા શુભાશુભ વિભાવ રહી છે એ પહેલા કરવા, પછી મિથ્યાત્વનું પાપ છોડવું, એમને પહેલા આના ઉપર ધ્યાન
દેવું
એમ કે છે. બુદ્ધિથી મુખ્યતા છૂટી જશે એટલે અશુભ તો સહેજે તારું ઘટી જશે. જે નાના મોટા પાપ છે એમાં શું છે, અશુભની મુખ્યતા છે. તો અશુભ ઘટાડવું છે ને સમ્યક પ્રકારે ઘટાડવું, કે તારા શુદ્ધાત્મ સ્વરૂપની મુખ્યતા કરવા જઈશ ત્યાં તને તારા જગતનો, તારી દુનિયાનો, તારી સૃષ્ટિનો, તારા ઉદયનો, તારા ઉદયમાન પ્રસંગોનો બધો રસ ઘટી જશે. બુદ્ધિ કિંમત એને ઉડી જશે. એક આત્માની કિંમત કરવા જતા બુદ્ધિ કિંમત ઉડી જશે એને, અને બુદ્ધિથી રસ ફીકો પડી જશે એટલે અશુભ તો ઘણું તૂટી જશે, ઘણું ઘટી જશે. એ પ્રકારે અશુભ ઘટવું જોઈએ. દર્શનનો ઘટાડતા સહેજે સહેજે એના પિતામાં જે અશુભ ઘટે એ પ્રકારે અશુભને ઘટાડવું જોઈએ. પણ એક એક અશુભને પકડી પકડીને ઘટાડવા જાય તો એવી રીતે અશુભ ઘટાડવાની પદ્ધતિ બરાબર નથી. હા, એવું થાય છે. એટલે ખાળે ડૂચા અને દરવાજા મોકળા. દર્શન મૂળનો મોટો અપરાધ તીવ્ર કરતો જાય અને નાના નાના પાપ બંધ કરતો જાય. એ થોડો ટાઈમ બંધ રહેશે, પાછા એવા પાંગરી જશે કે તને ખબર નહીં રહે કે કેટલા વધી ગયા, કઈ બાજુના વધી ગયા, કેમ કરતા વધી ગયા. પહોંચીન તો એકદમ ધકેલાઈ જશે શુભમાં, તને ખબર નહીં પડે, સાવધાની નહીં આવે. એટલે માર્ગની જે વિધિ છે, માર્ગનો જે ક્રમ છે, જે રીતે જે ઉપાય થાય છે એ રીતે ઉપાય કરવો જોઈએ. ગમે તેમ પોતાની મતિ કલ્પના એ ચાલે એમ માર્ગમાં ચાલતું નથી, એ રીતે કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. એટલે તો વચ્ચે શ્રી ગુરુને વારંવાર નાખે છે, જેને માર્ગ જોયો છે, જેને માર્ગ અનુભૂત છે એ માર્ગનો ક્રમ બતાવશે, જેને માર્ગ જોયો નથી એ તો અક્રમે બધી વાત કરશે. પહેલા આમ કરો, પહેલા ફલાણું કરો, પહેલા ભીખનું કરો. એ રીતે કોઈ રીતે માર્ગનો પત્તો લાગે એવું નથી. પહેલા શુભાશુભ વિભાવ રહિત ચૈતન્ય સ્વરૂપ આત્મ સ્વભાવનું ભાન કરવું. શુભાશુભ રહિત એવું જે ચૈતન્ય સ્વભાવ, આત્મ સ્વભાવ, તેનું સૌથી પહેલા ભાન કરવું. હું આવો શુભાશુભ રહિત, મોહ રહિત, ભવ રહિત, ત્રિકાળ એકમાત્ર ચૈતન્ય સ્વરૂપ છું એનું ભાન કરવું. આવો હું છું એમ જ્ઞાનમાં ને ભાનમાં લેવું. તે જ આત્મભ્રાંતિથી છૂટવાનો ઉપાય છે. આત્મભ્રાંતિ છૂટે તો પાપની જડ કપાય. ભેદ જ્ઞાન વિના પાપની જડ કપાતી નથી. પરમાનુસારમાં એક બોલાવે છે, ભેદ જ્ઞાન વિના પાપની જડ કપાતી નથી. ઉપર ઉપરથી પાપ ધોવા જાય, અંદરમાં એમને એમ છડો રહીએ, મૂળ તો કપાતું નથી. એ ભેદ જ્ઞાન વિના કોઈ રીતે કપાતી નથી. કેમ કે ભેદ જ્ઞાનમાં ચાલતા ઉદયનો નિષેધ છે, ધક્કો મારે છે. ઉદયમાં તો માર ખાય, મારવા આવે ત્યારે તો માર ખાય, અને નવરો પડે ત્યારે લાઠી નદા શીખે, ત્યાં લાઠી આમ ચલાવવી. પણ મારવા આવે ત્યારે ત્યારે માર ખાય નહીં, ત્યારે લાઠી એની પડી રહી કોઈ. એને જેવી વાત છે, ભેદ જ્ઞાન છે એ તો ઉદયની સાથે સિદ્ધિ લડાય છે. જે ઉદયમાં, ઉદય ભાવમાં, ઉદયના કાળમાં આ જીવને તીવ્ર રસવાળા પરિણામ થાય છે એને ત્યાં જ તોડવાની લડાઈ ચાલે છે. એથી એને આત્મભ્રાંતિ મટવાનું કારણ બને. જ્ઞાનને મુખ્ય કરીને ઉદય ભાવનો નિષેધ કરવામાં આવે છે, એ જ આત્મસ્વભાવનું ભાન કરવાનો અને ભ્રાંતિથી છૂટવાનો ઉપાય છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અહીંયા તો આ બોલમાં એમ કહેવું છે કે આના ઉપર તારી શક્તિને તું કેન્દ્રિત કર, આત્મભ્રાંતિને છોડવાના ઉપાયમાં જ એક જ દિશામાં તારી શક્તિને લગાવ, અને બીજા બીજા નાના નાના પાપ છોડવા માટે અને નાના નાના પુણ્ય કરવા માટે તારી શક્તિનો ઉપયોગ નહીં કર. તારી પાસે મૂડી થોડી છે, શક્તિ થોડી છે, એ તું બીજાને નાના નાના કામમાં વાપરી નાખે. મુખ્ય જે કામ કરવાનું છે એ પછી રહી જાય છે, સમય અને શક્તિ બધી જ બરબાદ થઈ જાય છે. એના ઉપર ધ્યાન ખેંચ્યું છે ખાસ પણ. ₹244 થયો. ગુરુદેવની જે પ્રવચન શૈલી છે એમાં કોઈ પણ બુદ્ધિમાન માણસનું ધ્યાન ખેંચાય એવી વાત છે. મુખ્ય વાતને જ એજન્ડા ઉપર લીધી છે, બાકી નાની મોટી હજાર વાતો છે જગતમાં એ બધી ગૌણ કરાવી દીધી છે. સૌથી પહેલી આ વાત છે કે તારું જેવું સ્વરૂપ છે એને ઓળખીને એનું તો ભાન કર. તું કોણ છો ને કેવો છો એના ભાન વિના તારે શું કર્તવ્ય છે ને તારે શું અકર્તવ્ય છે એ લાવ્યો ક્યાંથી? તું પહેલી વાત તો એ છે, જગતમાં જે કાંઈ ઉપદેશનો વિષય છે એમાં વિધિ નિષેધથી આ કરવા યોગ્ય છે અને આ નહીં કરવા યોગ્ય છે એવી ઘણી વાતો ચાલે છે, પણ પોતાના ભાન વિના એ કર્તવ્ય ને અકર્તવ્યની યથાર્થતા એને આવે કેવી રીતે, હોય કેવી રીતે, બની શકે નહીં. એટલે પહેલામાં પહેલી એ વાત છે કે તું સ્વરૂપનું ભાન કર, પછી શું કરવું એ તને સમજાશે, શું નહીં કરવું એ પણ તને પછી સમજાશે યથાર્થ રીતે. ₹244 થી ₹245 જ્ઞાન દશાનો વિષય લીધો છે, વેદનની અપેક્ષાથી અથવા સુખ દુઃખના વેદનના પડખેથી જ્ઞાન દશા મોક્ષ માર્ગની અંદર જ્ઞાનીને કેવી હોય છે એના ઉપરનો એક વચનનો આ બોલ છે. જ્ઞાનીને દુઃખ જણાય છે અને વેદાય પણ છે. જ્ઞાનીને દુઃખ જણાય છે અને દુઃખ વેદાય પણ છે. આ વિષયમાં જે આ દશાને પહોંચ્યા નથી, કલ્પના કરીને શાસ્ત્રનું વાંચન કરીને કલ્પના કરીને કોઈ વિવાદ કરે છે કે જ્ઞાનીને દુઃખ હોય નહીં, કોઈ એમ માને છે કે જ્ઞાનીને તો દુઃખ હોય જ નહીં, નરકમાં પણ જ્ઞાની સુખી છે, સ્વર્ગમાં પણ સુખી છે, તિરિંજમાં પણ જ્ઞાન થાય તો જ્ઞાની સુખી છે, સર્વથા એ સુખી છે, એને જરા પણ દુઃખ નથી. શાસ્ત્રમાં મુખ્યપણે સુખની વૃત્તિ મુખ્ય હોવાને લીધે અથવા મુખ્યપણે સુખ વિદાતું હોવાને લીધે એમ કહેવામાં આવે છે, પણ વાસ્તવિકપણે જોવામાં આવે તો જ્ઞાનીને દુઃખ જણાય છે. જે અવસ્થામાં જેટલું દુઃખ છે એટલું એમને દુઃખ જણાય પણ છે અને વેદન થાય છે એટલે અનુભવાય પણ છે. કેમ કે એ તો અનુભવ કરવાનો વિષય છે, પોતાની અવસ્થામાં દુઃખ ઉત્પન્ન થાય તો એનો અનુભવ ન થાય એમ કેમ બને, અને જો અનુભવ થાય તો એ જણાતું નથી એમ કેમ કહેવાય? આમાં તર્ક વિતર્ક ચાલે છે. એટલે આ જે વાત સ્થાપી છે એની પાછળ કારણ એ છે કે આમાં અનેક પ્રકારના વાદ વિવાદનો વિષય ઘણી વાર થઈ પડે છે. કેટલાક એકાંતે જ્ઞાની સુખી છે અને જ્ઞાનીને દુઃખ જ નથી એમ માને છે. તો કોઈ વખત એમ પણ કહેવામાં આવે છે, અલ્પ દોષને જેમ મોટો દોષ બતાવવામાં આવે છે, એમ થોડો દુઃખ છે તો પણ એમાં ઘણો દુઃખ લાગવું જોઈએ, દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે પણ ઉપયોગ જાય તો પણ એમાં ઘણો દુઃખ લાગવું જોઈએ, તીવ્ર દુઃખ લાગવું જોઈએ, ભઠ્ઠી જેવું દુઃખ લાગવું જોઈએ, એવી પણ વાત આવે છે. એમ અનેક પ્રકારે વાત આવે છે. તો કોઈ એમ માને છે કે જ્ઞાનીને દુઃખ જણાય ખરું, પણ જ્ઞાની દુઃખને વેદે નહીં, પણ એમાં સ્વ પણ વેદે નહીં, એમ વાત છે. જ્ઞાનીને દુઃખનું જ્ઞાન થાય પોતાની અવસ્થામાં તો પરજ્ઞ તરીકે જ્ઞાન થાય, એમ પણ શાસ્ત્ર વચન આવે છે. એને જ્ઞાની દુઃખને ભોગવતો નથી એમ કહેવાય છે, વેદતો નથી એમ કહેવાય છે. પણ એમાં એટલી મર્યાદા છે એ કથનની કે એ સ્વપણે જ્ઞાની વેદતો નથી એમ કહેવું છે. એટલી જ વાત લેવી છે કે સ્વપણે વેદતા નથી, એમાં અહંબુદ્ધિ કરીને વેદતા નથી, એમાં તન્મય થઈને ભોગવતા નથી એમ કહેવું. પણ એ વિષય ઉપર જે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે છતાં વાસ્તવિકતાનો ખ્યાલ નથી એવા ઘણા અભ્યાસી જીવોને તર્ક વિતર્ક થઈને, કલ્પના થઈને ચર્ચાનો વિષય થઈ પડે છે કે જ્ઞાનીને દુઃખ હોય નહીં, જ્ઞાની દુઃખને વેદે નહીં, જ્ઞાની દુઃખને જાણે. કોઈ એમ કે જ્ઞાની તો પોતાના આત્માને જાણે, જ્ઞાની રાગને ન જાણે ને દુઃખને ન જાણે ને પરને ન જાણે ને કોઈને ન જાણે, એમ નથી, એ વસ્તુ સ્થિતિ નથી. જ્ઞાનીને દુઃખ જણાય પણ છે અને વેદાય પણ છે, મુખ્ય ગૌણની વાત જુદી છે. જૂના ગ્રંથોમાંથી લીધેલું છે ને, આ બધી ચર્ચાઓ ચાલતી હતી. તો હમણાં એવી ચર્ચા ચાલી હતી, ગુરુદેવની ઉપસ્થિતિમાં ચાલી હતી, પાછળથી ચાલી હતી. એમાં બધી એવી વાત હતી કે શુદ્ધ ઉપયોગના કાળમાં પર્યાય જણાય જ નહીં. શુદ્ધ ઉપયોગ છે એ એક ન્યાયે શુદ્ધ નહીં હોવાથી, શુદ્ધ નહીંનો ઉપયોગ હોય ત્યારે શુદ્ધ નહીંનો વિષયભૂત જે શુદ્ધાત્મા છે એ એકલો જ જણાય. અને એ શુદ્ધાત્મા તો ત્રિકાળી શુદ્ધ, ત્રિકાળ શુદ્ધ આત્મા છે, તો ત્રિકાળી તત્વ છે, ક્ષણિક પર્યાય રહી જ છે. માટે શુદ્ધોપયોગમાં પર્યાય જણાય જ નહીં, એટલો ત્રિકાળી જ જણાય. શું ગુરુદેવની ઉપસ્થિતિમાં આવી ચર્ચા ચાલી હતી, તો ગુરુદેવની બહુ ચર્ચા અંદરો અંદર મુક્ષુમાં ચાલે, પછી ગુરુદેવ સુધી વાત જાય ખેંચા ખેંચી થાય. તો ગુરુદેવને કહ્યું સાહેબ, આ શુદ્ધોપયોગ નિર્વિકલ્પ દશા થાય ત્યારે પર્યાય જણાય કે ન જણાય? ગુરુદેવ કે પર્યાય વેદાય છે. સાહેબ અમારો પ્રશ્ન એ છે કે જણાય કે ન જણાય? તો કે વેદાય છે, વેદાય છે. ગુરુદેવને ખબર નથી કે આ પ્રશ્ન શું કરે છે. પ્રશ્નકારને એમ થાય છે કે મારો પ્રશ્ન સમજ્યા નહીં, મારા પ્રશ્ન પ્રમાણે ઉત્તર આપ્યો નહીં, એટલે ફરીને પૂછે છે કે સાહેબ પર્યાય જણાય કે ન જણાય? તો કે પર્યાય વેદાય છે. એમ સમજતો નથી કે જે ઉત્તર આપી છે એમાં તારો જવાબ આવી જાય છે, તું જરાક વિચાર કરીને તારા ઉત્તરને શોધતો ખરો. હવે એવો કાંઈ વિચાર કરે નહીં અને એમ સમજી લે કે ગુરુદેવ મારો પ્રશ્ન સમજ્યા નથી, એટલે ફરીને પ્રશ્ન કરે કે સાહેબ જણાય કે ન જણાય? તો કે વેદાય છે. અચ્છા ગુરુદેવ ખોલે નહીં કે તારો ઉત્તર કેવી રીતે એમાં આવી જાય છે, એના ઉપર મૂકી દે કે શોધક જે હશે તો ઊંડા ઉતરશે, નહીતર ભલે એની જિજ્ઞાસા લંબાતી, જિજ્ઞાસામાં ઉભો રહીએ સારી વાત છે. પણ જે ચીજ વેદાય એ જણાયા વિના વેદાય, એ વાત ક્યાં નહીં છે? પણ અભ્યાસી લોકો એમ વિચારે એની વેદાય ખરી પણ જણાય નહીં. પર્યાય વેદાય ગુરુદેવે કહ્યું માટે અમને માન્ય છે, નહીતર તો એ કેટલું માન્ય કરે બીજી વાત છે. પણ વેદાય ખરી પણ જણાય નહીં, જાય ને જણાય નહીં તો એમાં વેદ્યો શું, વેદ્યો એમ કેમ ખબર પડી જાણ્યા વિના, વેદ્યો છે એમ જાણ્યા વિના કેમ ખબર પડી કે આ વેદી છે પર્યાય? પણ એવી ચર્ચાઓ વાસ્તવિક વસ્તુ સ્થિતિને પહોંચી નહીં વળવાથી, એ વસ્તુ સ્થિતિનો અનુભવ નહીં હોવાથી એ સંબંધી કલ્પના કરે છે, વાંચન કરીને શ્રવણ કરીને, એમ કરવા યોગ્ય નથી, એમ નહીં કરવું જોઈએ. કેટલા બધા ખુલાસા છે એની પાછળ હેતુ છે. મિત્ર એમ છે કે આવી કેમ વાત કરે છે, આ તો એક સામાન્ય વાત છે, પણ આમાં ગડબડ કરે છે. વાંચન શ્રવણ કરીને જ્યારે તર્ક ઉપર ચડી જાય છે, કલ્પના ઉપર ચડી જાય છે, ત્યારે ગડબડ થાય છે. હા, જો જ્ઞાનીને એની અવસ્થામાં દુઃખ હોય નહીં તો એ સર્વજ્ઞ હોય, તો સાધક દશા રહેતી નથી. અને દુઃખ જણાય નહીં તો દુઃખથી ખસીને સુખને પ્રાપ્ત કરવાનો, પુરુષાર્થ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જ્ઞાની પુરુષાર્થહીન થઈ જશે. પુરુષાર્થ શું કરવા જ્ઞાની કરે મોક્ષ માર્ગમાં, કે એને દુઃખ છે એ ટાળવા માટે કરે છે. દોષ અને દુઃખ અવિનાભાવી છે, એને ટાળવા માટે પુરુષાર્થ છે, અને એ જ્ઞાન દશામાં નિરંતર કરે છે. એના કરતા લીધું આમ તો દુઃખ છે એ ગૌણ છે, અને સુખ ને આનંદ ની મુખ્યતા છે. તો પણ ક્યાંક એવી વાત લઈએ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ આત્માના સ્વરૂપનો ઉત્પન્ન થાય તો પણ એમાં બળે છે, બળું છું બળું છું બળું છું, એવું તીવ્ર દુઃખ લાગે. આ વેદજ્ઞાનનો વિષય છે. એને દુઃખ લાગ્યા વિના દુઃખથી કોઈ રીતે ખસી શકે. જ્ઞાનીને દુઃખ જણાય છે, પરપણે જાણે, એ તન્મય ન થાય તેથી એને પરપણે જાણે એમ કહેવાય. પણ વેદનમાં તો પોતાનું દુઃખ છે, પોતાનો જ અપરાધ છે. જેમ કે રાગ છે એ એક ન્યાય તો પર છે, પણ છતાં જ્ઞાનમાં એમ જાણે અશુદ્ધ નહીં થઈ કે એ મારો અપરાધ છે, છતાં મારા પણ કરે નહીં, મારો અપરાધ જાણે ને મારા પણ એમાં કરે નહીં. છોકરાને ઘરમાંથી કાઢી મૂકવો હોય ત્યારે શું કહે? છોકરો પોતાનો છે ત્યારે એમ કહે ને કે તું મારો દીકરો નહીં, નીતરી કહેવાની જરૂર કેમ બીજાને પડે છે? પાડોશીના છોકરાને એમ કોઈ કહેવા જાય છે તું મારો દીકરો નહીં? પારકાને કોઈ કહેવા જાય કે તું મારો દીકરો નહીં? તો મારો દીકરો નહીં એમ શું કરવા કહેવાની જરૂર પડી? કે મારો છે માટે મારો નહીં એમ કહેવાની જરૂર પડી? આવી વિચિત્ર વાત છે. એમ રાગ જીવનો અપરાધ છે, છતાં એને કાઢવા માટે મારો નહીં એમ પણ એક ન્યાય છે, અને એ અપરાધ પોતાનો છે એમ પણ એક ન્યાય છે, અને બે ન્યાય પોતપોતાના સ્થાનમાં બરાબર છે. બે ન્યાય બરાબર છે અને બંને ન્યાય પણ બરાબર છે. આવી પરસ્પર વિરુદ્ધ પરિસ્થિતિ અને વાતો હોવાથી ગૂંચવાડામાં કેટલાક મુકાય છે, પણ એ ગૂંચવાડો હિત બુદ્ધિ રહે એવો નથી. પોતાના હિતની બુદ્ધિથી સમજવા પ્રયત્ન કરે તો આવો કોઈ ગૂંચવાડો રહે એવું નથી. સમજાય એવી વાત છે. એટલે જ્ઞાનીને દુઃખ જણાય છે, જેટલું દુઃખ છે એનું જ્ઞાન પણ થાય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ દુઃખનું પણ એને જ્ઞાન થાય છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષનું પણ એને જ્ઞાન થાય છે. કેમ કે એનું જ્ઞાન સૂક્ષ્મ થઈ ગયું છે. અનુભવના વિષયમાં અંતર અવલોકનથી અનુભવને ખૂબ જ અવલોકનમાં લીધેલો હોવાથી એ પ્રયોગથી એ પ્રેક્ટિસથી એનો ઉપયોગ બહુ સૂક્ષ્મ થઈ ગયો છે. એટલે ઝીણામાં ઝીણા દોષને અને ઝીણામાં ઝીણા સૂક્ષ્મ દુઃખને પણ એ જાણે છે, અને એના અનુભવને પણ સમજે છે, એને વેદે છે એમ કહેવામાં આવે છે. એક બાજુ એમ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંતર જલ્પ હોય તો પણ ઘણું દુઃખ લાગે, બીજી બાજુથી એમ કહે કે જ્ઞાનીને નરકની વેદના હોય તો પણ ભિન્ન પડીને એ નરકની વેદનાને વેદતો નથી, પોતાના આત્મિક આનંદને અને સુખને અંતર સુખરસ ઘટાડે કે એને વેદે છે, તીવ્ર દુઃખને પણ ન વેદે. બંને ન્યાય છે, પોતાના સ્થાનમાં બંને ન્યાય બરાબર છે એવી વાત છે. દીકરાને કાઢી મૂકવા જેવી વાત છે, વિદાય છે છતાં વેદતો નથી એમ કે છે. તન્મય થઈને વેચતો નથી, એમાં અહમ બુદ્ધિ કરીને વેચતો નથી, પણ છે એની પર્યાયનો અંશ છે, માટે એને વિદાયા વિના રહે નહીં. પણ ત્યાંથી ખસવાનો પ્રયત્ન ચાલે છે અને એને ગૌણ કરી નાખે છે, માટે એને વેચતો નથી એમ કહેવામાં આવે છે. એમ એક માણસને પીડા થતી હોય ને 25 વર્ષથી ગુમ થયેલો છોકરો ઓચિંતો મળે, માની ગયો હોય કે હવે તો કઈ હશે જ નહીં, મરી ગયો હોય તો જ ન જડે, નહીતર તો ઘરે આવ્યા વિના રે નહીં, હવે તો મોટો થઈ ગયો હોય, એની સમજણ થઈ ગયો હોય, પણ કોઈ કારણસર 25 વર્ષ સુધી અજ્ઞાત રહ્યો ને આવ્યો, હવે અહીંયા પીડા ઉપડી છે, વેદના ઉપડી છે, હે છોકરાને ભાળે તો વેદના મટી જાય છે, કઈ ઉપયોગ ખસી જાય છે, વેદના તો ચાલુ જ રહે છે, પણ ઘડીભર માટે એને એમ થાય છે કે મને વેદના હતી જ નહીં, નહોતી એમ નહીં, એટલી ગૌણ થઈ ગઈ, એક ચીજ મુખ્ય થવાથી બીજી ચીજ ગૌણ થઈ ગઈ. એ તો એક કષાયની મુખ્યતામાં બીજો કષાય દબાય છે, ગૌણ થાય છે, તો અકષાય સ્વભાવની મુખ્યતામાં, આનંદના વેદનની મુખ્યતામાં દુઃખ ગૌણ ન થાય, સહેજે થાય, સીધી વાત છે. જેમ આનંદનું વેદન છે, આનંદ પ્રગટ થયો છે, સ્વભાવનો આનંદ જેમ પ્રગટ થયો છે અને એનું જેમ વેદન છે, તેમ જેટલું દુઃખ છે એટલું દુઃખનું પણ વેદન છે. અથવા દોષ અને દુઃખ સંબંધે જ્ઞાનીને ઝીણવટથી જેટલી ખબર પડે છે એટલી ખબર કદાચ અજ્ઞાનીને પડતી નથી, કેમ કે અજ્ઞાનીનો ઉપયોગ સ્થૂળ છે. ગુરુદેવ શ્રી તો ત્યાં સુધી કહેતા કે 11 અંગ અને 9 પૂર્વની ધારણા કરે, એટલો ઉઘાડ હોય દરિયા જેવો લાગે, લબ્ધથી ઉત્પન્ન થયેલો. 11 અંગ અને 9 પૂર્વથી આગમ જ્ઞાનની યથાર્થ ધારણા કરે તો પણ એ ઉપયોગ સ્થૂળ છે. એ ઉપયોગ કેવો છે? સ્થૂળ છે. અને જે ઉપયોગ અંતર અનુભવમાં જાય અને અંદરમાં જ્ઞાન અને રાગની સૂક્ષ્મ સંધિ વચ્ચે ભેદ પાડે કે આ જ્ઞાન ને આ રાગ, આ જ્ઞાન તે રાગ નહીં ને રાગ તે જ્ઞાન નહીં, એ ઉપયોગ સૂક્ષ્મ છે. પછી એ ઉપયોગ ભલે ચકલા દેડકાનો હોય તો પણ સૂક્ષ્મ છે, વિદ્વાનનો નહીં, ચકલા દેડકાનો એ ઉપયોગ હોય તો પણ એ સૂક્ષ્મ છે. અને 11 અંગ 9 પૂર્વધારેનો ઉપયોગ સ્થૂળ છે એમ કેમ કે એ શાસ્ત્રને અને શાસ્ત્રના શબ્દના અર્થને અવલંબતો ઉપયોગ છે, એ ઉપયોગ સ્થૂળ છે. એકાંતે પરાવલંબનમાં આવેલો ઉપયોગ છે, સ્થૂળ ઉપયોગ છે, આમ વાત છે. અને અંદરમાં જાય તો ઉપયોગ સ્થૂળ છે, સૂક્ષ્મ છે. અને સ્વભાવ તો સૂક્ષ્મતા સૂક્ષ્માથી સૂક્ષ્મ છે. આ તો આજે સુખ દુઃખનું વેદન છે, અથવા પર્યાયમાં વિભાવ આદિ જે છે એનું વેદન છે, એ તો સ્થૂળ તત્વ છે. સ્વભાવ તો એથી સૂક્ષ્મ છે કેમ કે શક્તિરૂપ છે. અવલોકનમાં તો હજી પહેલા તો પર્યાયનો વિષય આવે છે, પર્યાયમાંથી પર્યાયમાં રહેલો જે સ્વભાવ સર્વ અવસ્થાની વિશે ન્યારો સદા જણાય, અવસ્થામાં અવસ્થાથી ન્યારો એવો જે સ્વભાવ, અવસ્થારૂપ નહીં એવો જે સ્વભાવ એને ગ્રહણ કરે છે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ ઉપયોગનો વિષય છે. એવો જેનો ઉપયોગ સૂક્ષ્મ થયો તે પોતાને અવસ્થાના સ્થૂળ ભાવને ન જાણે, દુઃખ તો એનો સ્થૂળ ભાવ છે એને ન જાણે એ વાત રહેતી નથી. એટલે જેમ આનંદનું વેદન છે તેમ જેટલું દુઃખ છે એમ જેટલી માત્રામાં દુઃખ છે, જેટલું છે એટલે જેટલી માત્રામાં દુઃખ છે તેટલું દુઃખનું વેદન પણ છે, તેટલું દુઃખનો અનુભવ પણ થાય છે, જેટલું દુઃખ છે એ જણાય પણ છે, અને એ જાણે છે તો ક્યાંથી ખસવાનો સહજ પ્રયાસ પણ થાય છે, પુરુષાર્થ પણ થાય છે. માત્ર જાણે છે એ તો અહીંયા તો મુદ્દો મર્યાદિત છે, એ બોલ છે, પણ જાણે છે તો પ્રયોજન સહિત જાણે છે. અગિયારમીને નવ પૂર્વધારીને સ્થૂળ એટલા માટે કહ્યો કે ત્યાં પ્રયોજન સાધતો નથી, તો જાણ્યું છતાં પ્રયોજન સાધ્યું નહીં માટે સ્થૂળ ઉપયોગ છે. અહીંયા સુખ દુઃખને જાણતા સુખનું જે પ્રયોજન છે એને સાધે છે, દુઃખને ટાળવાનો પુરુષાર્થ કરે છે માટે જાણીને કરે છે, સમજીને કરે છે, એને ખ્યાલ છે ને કરે છે. અંધારામાં ચાલતો નથી, પ્રકાશમાં બરાબર જ્ઞાનના પ્રકાશમાં ચાલે છે એમ કેવું. એ રીતે સુખને અને દુઃખને જાણતા અને વેદતા પોતાના પ્રયોજનને સાધતો જ્ઞાની ચાલે છે એમ કેવું. એટલે એ જાણે છે અને વેદે પણ છે, એનો એને અનુભવ હોય છે, અને એ અનુભવથી એ દુઃખને કેમ ટાળવું, સુખને કેમ વિશેષ પ્રગટ કરવું એવી જે કળા છે એ કળા એને સાધ્ય છે, એ બરાબર પોતાના સાધનથી સાધે છે, અને એ રીતે એને જાણવું વેદવું બધું બરાબર યથાસ્થાને લાગુ પડે છે. એવી રીતે સમજ્યા વગર કોઈ ખેંચે, કોઈ એક વચનને શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન બનાવીને ખેંચી ખેંચી એ એકાંત ખેંચે એકાંત પકડે તો એ રીતે કરવા જેવું નથી એમ કહેવું છે.